તારીખ 31/5/1993 શ્રી સમયસર ગાથા 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
શ્રી સમયસર શર્માનું કર્તા કર્મ અધિકાર ગાથા 126 જ્ઞાની જ્ઞાનમય ભાવોનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવોનું કરતા છે એમ હવે કહે છે. વચ્ચેની ગાથાઓમાં પૂદગળના પરિણામ પૂદગળ પદાર્થ કરે છે અને જીવના પરિણામ જીવ પદાર્થ કરે છે એ સિદ્ધ કર્યું. જીવના પરિણામ પણ પૂદગળ પદાર્થ કરે છે એવી માન્યતા સાંખ્યની છે એમ કરીને સાંખ્ય મતનો નિષેધ કરવાની કેટલીક ગાથા કહી છે. એ ગાથાઓ પૂરી કરી અને હવે એમ કહે છે કે જીવ જ્ઞાની અને અજ્ઞાની જગતમાં બે પ્રકારના જીવ છે. તેમાં જ્ઞાની જ્ઞાનમય પરિણામનો કરતા છે, અજ્ઞાની અજ્ઞાનમય પરિણામનો કરતા છે. એ આ ગાથાનો વિષય છે. ગાથાનો એ રીતે છે. જમ કુણદી ભાવ માદા કતાસો હોદે તસ કમસ નાણેસ તણાણમવો અન્નાણમવો અન્નાણેસ આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. કર્મ એટલે કાર્ય અહીંયા લેવું. અજ્ઞાનીનું કાર્ય અથવા કર્મ અજ્ઞાનમય છે, જ્ઞાનીનું કર્મ અથવા કાર્ય છે તે જ્ઞાનમય છે. જે ભાવ કરે તેનો કરતા થાય. આત્મા પદાર્થ છે અને પોતાના ભાવનો તે કરતા છે. આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવ વાળો છે તો પણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ કરતા તે થાય છે. કર્મપણાને પામેલા તે ભાવનો તે કરતા થાય છે. અર્થાત તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કરતા છે. શું કહે છે કે આ આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવ વાળો છે. આગળની ગાથામાં કહ્યું તદ અનુસાર આ રીતે, એટલે કે આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવ વાળો છે. આત્મા ત્રિકાળ ધ્રુવ હોવા છતાં પણ એમાં એક પરિણામ કરવાની શક્તિ પણ છે. શક્તિ ધ્રુવ છે અને એવી અનંત શક્તિઓનું દળ ધ્રુવ છે, પણ એમાં એક શક્તિ એવી પણ છે કે જે પરિણામને ઉત્પન્ન કરવાની એનામાં શક્તિ છે. તેથી આત્મા અનાદિ અનંત પરિણિમા જ કરે છે અને આ શક્તિ છય દ્રવ્યમાં સામાન્ય છે, એટલે છય દ્રવ્યો પરિણિમા કરે છે. એટલે આત્મા પણ પોતે સ્વયમેવ પરિણામ સ્વભાવ વાળો હોવાથી સ્વયમેવ કહેવાનો અર્થ એ છે કે કોઈ એને પરિણામ કરાવે છે એવી વસ્તુનું સ્વરૂપ નથી. પોતે સ્વયં પરિણમતો છે તો પણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ કરતા થાય તે થાય છે. અને પરિણામ સ્વભાવ વાળો છે પણ જે જે સમયે જે જે ભાવને કરે તેનું કાર્ય અને પોતે તેનો કરતા. તે ભાવ જ્ઞાનીને હવે એક સામાન્ય સિદ્ધાંત કર્યો એ તો કર્તા કર્મનો, કે વસ્તુ કરતા પરિણામ તેનું કાર્ય અથવા ભાવ તેનું કાર્ય. આત્મા કરતા ભાવ તેનું કાર્ય. હવે આત્મા બે પ્રકારના છે જગતમાં, એક અજ્ઞાની છે આત્માઓ છે અને એક જ્ઞાની આત્માઓ છે. તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે, કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે સર્વ પર દ્રવ્યોથી ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. આ વાત બહુ સુંદર કરે છે. તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય છે. જ્ઞાની થયો ત્યારથી જીવ પોતાના સ્વાનુભવમાં આવ્યો ત્યારથી જ્ઞાની થયો અને ત્યારથી એના બધા પરિણામ જ્ઞાનમય છે. અહીંયા શંકા આશંકા એ થઈ શકે કે કોઈ પાપના પરિણામ થયા, કોઈ અન્યાયના પરિણામ થયા, કોઈ પુણ્યના પરિણામ થયા અને એ જ્ઞાનીને પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો એના પરિણામ જ્ઞાનમય કેવી રીતે? આ પ્રશ્ન અહીંયા સંભવિત છે. એવું મારું સ્વરૂપ નથી, જે કોઈ વિભાવ પરિણામ છે એવું મારું સ્વરૂપ નથી, જે પરપદાર્થ આશ્રિત તે પરિણામ થાય છે, તે પરપદાર્થ પણ મારામાં નથી અને તે પરપદાર્થને આશ્રિત થતા વિભાવ પરિણામ પણ મારું સ્વરૂપ નથી, એવું જ્ઞાન તે વખતે પણ થાય છે અને તે જ્ઞાનનો પોતાથી અભિન્નપણે અનુભવ છે, પુણ્ય પાપનો તેનાથી ભિન્નપણે અનુભવ છે. પુણ્ય પાપને ભિન્નપણે જાણતું એવું જે જ્ઞાન, એ જ્ઞાનનો પોતાથી અભિન્ન ભાવે અનુભવ છે અને પુણ્ય પાપ ભાવનો પોતાથી ભિન્નપણે અનુભવ છે, એવું જ્ઞાનમય પણ એ વખતે ચાલુ છે. એક ધારું ચાલે છે, આમ તો શુદ્ધો ઉપયોગ તો ક્યારેક જ હોય, બુદ્ધિપૂર્વક નો રાગ તો લાંબો કાળ છે, પણ એ બુદ્ધિપૂર્વક ના શુભાશુભ પરિણામ છે તે કાળે પણ આત્માનું પરિણમન જ્ઞાનમય છે. એનું કારણ કે તેનું તેને જ્ઞાન છે કે આ પુણ્ય તત્વ છે, આ પાપ તત્વ છે અને તે આત્માથી શૂન્ય છે, આત્માથી તે શૂન્ય છે. પુણ્યમાં આત્મા નથી, પાપમાં આત્મા નથી, આત્મામાં પુણ્ય પાપ નથી, એવું જ્ઞાન તે વખતે એને વિદ્યમાન વર્તે છે અને તેમાં પોતે જ્ઞાનમાં તન્મય છે, પુણ્ય પાપમાં તન્મય થતા નથી, માટે જ્ઞાની ભિન્ન રહે છે, એ એનું જ્ઞાનમય પરિણમન છે, આ પ્રગટ પરિણમન છે. સામાન્ય રીતે લોકો એમ વિચારે છે કે જે ઉપયોગ બહાર જાય એ ઉપયોગ તો પર પદાર્થ ને રાગ સાથે ભળે છે કે નહીં, અંતર પરિણતિ છે એ ભિન્ન રહે છે, તો કે નહીં એનું જ્ઞાન ભિન્ન જ રહે છે, એનું જ્ઞાન છે એ પુણ્ય પાપ સાથે ભળતો નથી અને એ જ્ઞાનમય પરિણામે જ્ઞાની પરિણમે છે, તેથી એના બનું બધું જ પરિણમન જ્ઞાનમય છે. આગળ તો એ દ્રષ્ટાંત આપશે આચાર્ય મહારાજ આ જ શાસ્ત્રની અંદર કે સોનામાંથી જેટલા ઘાટ ઘડો દાગીનાના એની ડિઝાઇન ગમે એવી હોય અને ઘાટમાં અલંકાર ગમે તે પ્રકારના હોય, ગળામાં પહેરવાના, હાથના પહેરવામાં, ગમે તે પહેરવામાં, છતાં પણ બધા સોનાના જ અલંકારો છે, બધી પર્યાયો સોનામય છે, કોઈ પર્યાય સોનાનું સોનાપણું છોડીને બીજી રીતે થતી નથી. બસ એવો આ આત્માનો અનુભવ છે જ્ઞાનીને કે હું જો જ્ઞાનમય પદાર્થ છું, અનંત જ્ઞાનથી ભરેલો, અનંત જ્ઞાનથી સમૃદ્ધ એવો જો હું જ્ઞાનમય પદાર્થ છું તો મારા બધા પર્યાયો જ્ઞાનમય જ છે, કેમ કે હું જ્ઞાન સ્વરૂપે છું, માટે બીજી જાતના હોય તે સ્વરૂપે હું છું નહીં, કેમ કે એવો મારો આત્મા નથી. પુણ્ય ને પાપ છે એ જાતિ ફેર છે, જ્ઞાન છે તે જાતિ ફેર નથી, એ જ્ઞાન જાતિ એ આત્માની જાતિ છે, સમ્યક જ્ઞાનની જાતિ તે આત્માની જાતિ છે. સમજાવવું જોઈએ કે જ્ઞાની પુણ્ય પાપ કરતા દેખાય ત્યારે પણ એ કરતા નથી એમ દેખાવું જોઈએ. આપણે વાત કરી હતી, ફરીને લઈએ. કે સુગાનીજી એ ગુરુદેવ ને સાંભળ્યા કે જ્ઞાન અને રાગ ભિન્ન છે, તો માત્ર એમણે સાંભળ્યા નતા પણ ગુરુદેવ ને પરિણમતા પણ જોયા હતા. એ વખતે જ્યારે ગુરુદેવ એમ પ્રરૂપણ કરતા હતા કે રાગ અને જ્ઞાન ભિન્ન છે, ત્યારે શ્રોતાઓ બધા સાંભળતા હતા, પણ સુગાનીજી નું જ્ઞાન થોડુંક આગળ વધ્યું અને ગુરુદેવ ને એમ કહેતી વખતે એમ પરિણમતા જોયા, એટલે પહેલું સંકેત પ્રગટ્યું એમને. કૃપાળુદેવે ત્રણ સંકેત કયા 751 મી ગાથામાં, એમાં પહેલું સંકેત એમને વ્યાખ્યાન સાંભળતા સાંભળતા પ્રગટ થઈ ગયો. ઠીક, પછી સ્વરૂપ નિશ્ચયમાં બીજું સંકેત અને સ્વાનુભાવમાં પરમાર્થ નામનો ત્રીજો સંકેત. આમ લાઈન એક દિવસ માંધાઈ ગઈ, પહેલું બીજું ને ત્રીજો. કોઈને બીજો ક્રમ થાય છે એવું બનતું નથી. કોઈ જ્ઞાની પુરુષને ઓળખે નહીં અને સીધું એને આત્મજ્ઞાન થાય એવું તો કોઈ દિવસ કોઈને બન્યું નથી ને બનવાનું પણ નથી. જોઈ લેવું કે આપણે પરિણમતા જોયા હતા ગુરુદેવ ને, આપણે પ્રત્યક્ષ તો થઈ ગયું છે, હવે આપણે એમને પરિણમતા જોયા હતા કે નહોતા જોયા એ આપણે સ્મરણ થી તો સમજી શકીએ. આપણી દશાને કે આપણી દશાને સ્મરણમાં લઈએ તો ગુરુદેવને આપણે કઈ રીતે સાંભળ્યા, સાંભળવાની રીતે સાંભળ્યા કે નહીં સાંભળવાની રીતે સાંભળ્યા, બસ આટલો જ વિચાર કરવાનો. રીત ખોટી તો એનું ફળ ખોટું, રીત સાચી તો એનું ફળ સાચું. આમાં કદી એવું નથી બનતું કે રીત ખોટી હોય ને જવાબ સાચો આવે, રીત સાચી હોય તો જ એનો જવાબ સાચો આવે. કેમ કે એ સાધ્ય સાધન નો નિયમ છે, કારણ કાર્ય નો એ નિયમ છે, સિદ્ધાંત છે. હા, જ ન થાય કદી બને નહીં. હા, એ જ વાત છે. પરિણમતા જોવે જ્ઞાની ને પરિણમતા, જ્ઞાનમય ભાવે. આજે કહે છે ને કે જ્ઞાની ના સર્વ પરિણામો જ્ઞાનમય છે, એ રીતે એને સર્વ પરિણામમાં એને જ્ઞાનમય પણ પરિણમતા જોવે. ક્યારે? કે જ્યારે પોતાના ઉપર ગુસ્સો કરતા હોય ત્યારે પણ. ઠીક, જ્ઞાની એમ કરે એટલી ખબર નથી પડતી, ભાન નથી એમ કે. ઠીક, એ વખતે પણ જ્ઞાની જ્ઞાનમય જ પરિણમે છે એવી પ્રતીતિ, જ્ઞાન સાથેની પ્રતીતિ હોય ત્યારે કદી અભક્તિ થાય નહીં, નહીંતર ક્યારેક ભક્તિ થાય ને ક્યારેક અભક્તિ થાય, અથવા એક જ્ઞાનીની ભક્તિ થાય ને બીજા જ્ઞાનીની અભક્તિ થાય. એ બધાની અભક્તિ થઈ ગઈ પછી, એમાં બધાની અભક્તિ થઈ ગઈ, કેમ કે જ્ઞાનીને તો બધા જ્ઞાનીઓ પ્રત્યે ભક્તિ છે. જ્ઞાનીને જ જ્યારે બીજા જ્ઞાની પ્રત્યે ભક્તિ છે તો અજ્ઞાની બીજા જ્ઞાની પ્રત્યે અભક્તિ કરે, એ પરિણામ તો કોઈ રીતે સંમત કરવા યોગ્ય નથી. હજારો ઉપવાસ કરેલા, કેટલા? ક્ષુલક પદ લઈને, ક્ષુલક ની દીક્ષા લઈને હજારો ઉપવાસ કરેલા અને સેંકડો વાર સમીર શિખર ની યાત્રા કરેલી, અને એનું પોતાને અભિમાન પણ થયું હતું. પોતે લખે છે કે એનું મને અભિમાન પણ થયું હતું. જ્યારે એમના ગુરુએ કહ્યું કે તું આંધળો છો, ત્યારે ચોંટ લાગી કે મારી પ્રશંસા કરવાને બદલે મારા ગુરુ તો મને ઠપકો આપે છે, આટલું આટલું કર્યા પછી મને ઠપકો આપે છે. પણ ગુરુ ઉપર એને વિશ્વાસ બહુ હતો, ગુરુ ઉપર એને વિશ્વાસ ઘણો હતો. ઓળખીને પણ વિશ્વાસ આવે છે, ઓળખીને આવે છે એ સાચો છે. એટલે એ વખતે એમને ચોંટ લાગી કે મારા ગુરુ મને કઈક કહેવા માંગે છે, મને સમજાતું નથી એવું કઈક મને કહેવા માંગે છે. એમ નથી કે મને સમજાતું નથી માટે ગુરુની ભૂલ છે, એમ નથી. મને સમજાતું નથી એવું કઈક કહેવા માંગે છે, મારે કઈક ઊંડો વિચાર કરવાની જરૂર છે. અંતર સંશોધનમાં જાય છે જે, પછી ખ્યાલ આવ્યો કરે આ શું કહે છે, સાચે જ હું ભૂલ્યો છું, આટલું આટલું કર્યો છતાં મને ભગવાનના સિદ્ધ ભગવાનના દર્શન થયા નહીં. સમય શિખરમાં શું છે, ત્યાં બધા ચરણ પાદુકા સ્થાપેલા છે, ત્યાં નિર્વાણ ધામ છે ને, એટલે તીર્થંકર દેવના ચરણ પાદુકા સ્થાપેલા છે. એટલે ત્યાં ત્યાં સ્મરણ છે, એનો અર્થ શું છે કે ત્યાં ભગવાનની અર્યંત પ્રતિમા નથી સ્થાપતા, એનું કારણ છે કે ત્યાં એમને સ્મરણ કરવાના છે જે અત્યારે અવસ્થામાં છે. એ અવસ્થાએ ભાઈ ત્યાંથી અત્યારે આ ભગવાન અત્યારે ઉપર બિરાજે છે સિદ્ધાલયમાં, સિદ્ધ અવસ્થાએ, તો સિદ્ધ ભગવાનના દર્શન થવા જોઈએ. ઉપયોગ ક્યાં જાય, અસંખ્ય યોજન ઉપર સિદ્ધાલયમાં જવો જોઈએ, ત્યાં સિદ્ધ ભગવાન અત્યારે બિરાજે છે. વીસ ભગવાન ત્યાં થઈ ગયા છે, ચાર પાત કરીને, તો અહીંયા ઉપર અત્યારે એમનો સિદ્ધાત્મા બરાબર સમશ્રેણી આપણા માથે જ બિરાજે છે, ત્યાં ઉપયોગ જવો જોઈએ. અને કા પોતાના ઉપયોગમાં એ સિદ્ધ ભગવાનને ખેંચી લાવવા જોઈએ, તો એને પોતાના સિદ્ધ ભગવાનનું અનુસંધાન થાય. એટલે એમ કીધું, સમીર શિખર ગયો હતો, સેંકડો વાર ગયો, અને સિદ્ધ ભગવાનના દર્શન ત્યાં ન કર્યા. નક્કી તું આંધળો છો, આંધળો એ દર્શન ન કરે, દેખતો હોય તો દર્શન કર્યા વગર, એટલે ફરીને ઉપડ્યા, ફરીને ન થયા. ફરીને કીધું, ઊંડા હે દેખને વાલે કો નહીં દેખતા, બસ એ વખતે બરાબર એમને જ્ઞાન થયું. એ વખતે એમને પહેલું બીજું જે થવું હોય એ વખતે થયું. એવી વાત છે, તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. સર્વ ભાવ શું, એના સર્વ ભાવો જ્ઞાનીને જ્ઞાનમય છે. શા કારણે જ્ઞાનમય છે, કે તેમને સમ્યક પ્રકારે સ્વ પરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે, આ કારણે જ્ઞાનમય છે. સ્વપરનો વિવેક ઓગે ઓગે નથી એમ કે છે, એ તો જાણ્યું તો બધાએ કે આત્મા જુદો અને રાગ અને રાગના વિષયભૂત પુદ્ગલ પદાર્થો જુદા, પણ સમ્યક પ્રકારે અહીંયા શું શરત કરી છે કે એ સમ્યક પ્રકારે એમણે જાણ્યું. જ્ઞાની એ આત્માભિમુખ થઈને જાણ્યું, સમ્યક પ્રકારે એટલે આત્મ સન્મુખ રહીને એ જાણ્યું કે નક્કી ભિન્ન છું, મારા મારા સ્વરૂપને જોતો જાણતો હું પરિણમું છું. તો મને એમ સ્પષ્ટ લાગે છે કે રાગાદી ભાવમાં મારું શૂન્યપણું છે. એમ સ્વરૂપ સન્મુખતામાં રહીને જે જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયું તે વિવેકવાળું જ્ઞાન છે. અને એ વિવેકમાં શું શું છે કે સર્વ પરદ્રવ્ય ભાવોથી, સર્વ પરદ્રવ્યને ભાવ બે લઈ લીધા, પરદ્રવ્યને પર ભાવ, ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. પોતે ભિન્ન છે એવું પ્રસિદ્ધ પર્યાય, ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ, અનુભવની પ્રસિદ્ધિ, શું વેદનની પ્રસિદ્ધિ અત્યંત ઉદય પામી છે. જેવું તેવું એ પરિણમન નથી, પણ અત્યંત ઉદય પામેલું એ છે, એકદમ તારતમ્યતા વાળું, આત્મજાગૃતિ વાળું, એમાં સભાનપણે અનુભવ વર્તે છે એવું પરિણમન અત્યંત ઉદય પામ્યું છે, કે જે કોઈ અંશે પણ પરદ્રવ્યને પરભાવમાં ભળતું નથી, જુદું જ રહે છે. જે શુભાશુભ પરિણામ છે એ એક ન્યાયે ભલે આત્માના પરિણામ છે, એક ન્યાયે એ તો કહી દીધું કે આત્માના પરિણામ છે, પણ એ આ બાજુ ફરે છે, સામેની દિશામાં એ પલટો ખાય છે, અહીંથી આમ પલટો ખાય છે. અને એમના આત્મખ્યાતિરૂપ જ્ઞાનમય પરિણામ છે એ આ બાજુ ફરે છે, એટલે બે ભળતા નથી, એકની દિશા આ બાજુ ની, એકની દિશા આ બાજુ ની છે, એટલે બે ને ભળવાનો પ્રસંગ નથી. બે સાથે સાથે ચાલતા હોય તો બે ભળે, ક્યાંક ભળી જાય, ક્યાંક સ્પર્શી જાય, અડી જાય, પણ એક આમ ચાલે છે ને એક આમ ચાલે છે, બે ને ભળવાનો પ્રશ્ન રહેતો નથી. ઉલટા સુલટા પરિણામ છે. જોરાવર છે આત્મા ને તો અનંત શક્તિ નો ટેકો છે. આત્મ પરિણામ ને તો હજાર હાથ વાળા નો નહી, અનંત હાથ વાળા નો ટેકો છે. એનું બળ તો વધારે જ હોય, સ્વાભાવિક છે. એટલે તો સમ્યક દર્શન મેં વાચા આપી કૃપાળુ દેવે કે ભાઈ તારે પછી મોક્ષ માં નહીં જવું હોય તો હાલશે નહી. એક વાર જો મારી સાથે મૈત્રી કરી પછી તને હું છોડીશ નહીં, અને સંસારમાં રહેવું હોય તો પણ રહેવા દઈશ નહીં. છે મંજૂર? તો આપણે મૈત્રી કરીએ. એ મંજૂર ન હોય તો રખડતું હજી બળવાન પણ એનું એવું છે. હા, એ ધંધો કરતા જ નહોતા એમ કે છે. જ્ઞાનમય પરિણામ કરતા હતા, જ્ઞાનમય ભાવે પરિણમતા હતા, વેપાર કરતા નહોતા. વેપારમાં ઊભા નહોતા, દુકાનમાં બેઠા નહોતા. દુકાનમાં જે અશુભ પરિણામ થાય રાગમાં બેઠા નહોતા, દુકાનમાં બેઠા નહોતા ને રાગમાં બેઠા નહોતા. એ જ્ઞાનમય આત્મામાં બેઠા હતા એમ જેને દેખાણું એવા થઈ જશે. જેને એમ દેખાણું, દેખાવું જોઈએ. દેખાય તો પ્રતીતિ આવે, બીજી રીતે આવે, અને અનુમાન કરે તો એ પ્રતીતિ લૂલી લંગડી હોય છે, એમાં ઠેકાણું હોય નહીં. આ તો કહે છે નજરે જોયું, માણસ સાથે કહેતા આ એવી એક નજર છે, આમાં એ નજરથી ઓળખાય છે જ્ઞાની. ત્યારે એ ઓળખાણનું ફળ નિર્વાણ પદ છે. એ ઓળખાણનું ફળ શું છે? નિર્વાણ પદ છે. ઓળખે છે જ્ઞાનીને, ચતુર્થ ગુણ સ્થાન વાળાને, અને ફળ મળે નિર્વાણનું. એ પરિણામનું ફળ એવું છે, ભવિષ્યમાં બહુ મોટા ફળ મળે છે. અહીંયા અપરાધ કરે દેવગુરુ શાસ્ત્રનો, નારકીમાં જાય ફળ કેવડું મોટું મળે. પરિણામ કરે તો બે પાંચ સેકન્ડનું પરિણામ આલે, કેટલું? બે પાંચ સેકન્ડનું. આયુષ નારકીનું કેટલું બંધાય? અબજો ને અબજો, હજારો ને અબજો વર્ષનું સાગરોપમનું આયુષ બંધાઈ જાય. ફળ બહુ મોટા આવે એમાં. આ ઓળખે જ્ઞાની ને ફળ આવે નિર્વાણ પદ, સાદી અનંત અનંત કાળ સમાધિ સુખમાં. નિકટ છે ને વિકટ છે, બે વાત લીધી છે. નાની દેહધારી દિવ્ય મૂર્તિ કરીને 225માં એને નિર્વાણ, એને મોક્ષ નિકટ છે. શું? અને જે ઓળખતો નથી એને જ્ઞાની જ્ઞાની તરીકે નથી ઓળખાતા, એને જ્ઞાની પરમેશ્વર તરીકે ઓળખાય છે. આ ઓળખાણને નો એને ખ્યાલ આવી જાય એટલે એ ચોખ્ખું કર્યું છે. કોઈ કંઈક ના ના અમે તો ઓળખ્યા છે બરાબર, જ્ઞાની તો જુદા પડીને જ પરિણમતા, અમને બરાબર ખબર છે, ખબર છે એમને. પરમેશ્વર બુદ્ધિ તને થઈ એ વખતે ઉપજી, જો ઉપજી તો ઓળખ્યા છે, નહીતર ઓળખ્યા નથી. એટલે તો એમણે કહ્યું અનંત તીર્થંકર છે ભી ગુરુદેવ તો મેરે લીએ અધિક હૈ, એવી ભક્તિ કરે છે, પરમેશ્વર જેવી ભક્તિ કરે છે. હા, જોતો નથી હું ગુરુદેવને, વ્યાખ્યાન કરતા જોતો નથી. વ્યાખ્યાન વખતે એમનો જે સ્વભાવ છે એ પણ ગુરુદેવનું સ્વરૂપ છે એમ હું શરીરધારીપણે જોતો નથી. વ્યાખ્યાન કરનાર તરીકે જોતો નથી, શુભ્રાગ કરનાર તરીકે જોતો નથી, પણ એમનું જે ચૈતન્ય સ્વરૂપ છે એ ગુરુદેવ છે એમ હું જોઉં છું. ખુલાસા તો ઘણા કર્યા છે. હા, એ કોક બીજા છે ને આ કોક બીજા છે એમ કે છે, એવી વાત છે. ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામે છે. જોશું કેવું વિશેષણ વાયબ્ર ઉદય પામે છે એમ નથી લખ્યો શું, અત્યંત ઉદય પામે છે. સ્વતુ જ્ઞાની ન સમ્યક સ્વપર વિવેકે ન અત્યંત ઉદિત એમ લીધું છે. અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિત્વાત જ્ઞાનમય એવ સ્યાત. ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી તેઓ જ્ઞાનમય છે. આવી રીતે જ્ઞાનીને જ્ઞાનીનું વર્ણન એટલા માટે શાસ્ત્રમાં કર્યું છે. અજ્ઞાની પાસે જ્ઞાનીનું વર્ણન શું કરવા કર્યું, કે એ જ્ઞાનીને ઓળખે એટલા માટે કર્યું છે, બીજો કોઈ હેતુ નથી. એક જુદું આપણે સંકલન કરેલું છે ને, બીજું કાંઈ શોધમાં, કૃપાળુદેવનું વચન છે, આપણે એનું ટાઇટલ બનાવ્યું છે પુસ્તકનું, બીજું કાંઈ શોધમાં. એમાં બધા જ્ઞાનીની દશાના બોલ લીધા છે, આવા જ્ઞાનીને અનેક પડખેથી જ્ઞાનીને ઓળખવા માટે આવા જ્ઞાનીને એકવાર શોધ. શોધ એટલે ઓળખ, શોધ એટલે મળી ગયા એમને, પૂર્વ પિંડના યોગે મળી ગયા માટે ઓળખ્યા છે, એ વાતમાં કાંઈ માલ નથી. એવી રીતે અનંતવાર મળ્યા છે, પણ શોધ એટલે ખોજ કરીને ઓળખ, તો પછી મોક્ષ ન મળે તો ત્યાં પછી સમ્યક દર્શન નથી લીધું, નિર્વાણ પદ લીધું છે એમણે. મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાજે, જા હું જામીન થાઉં છું. આ બેંકમાં જામીન થાય છે ને, એ કૃપાળુદેવ પુત્ર જામીન થાય છે. કોઈ પણ મુમુક્ષુ જ્ઞાનીને ઓળખે એના મોક્ષના જામીન તરીકે બેઠા છે. ઠીક શૈલી કરી છે ને, શું અને તે ભાવ અજ્ઞાનીને એટલે પરિણમતો ભાવ, એ આત્માનો અજ્ઞાની આત્માનો જે પરિણમેલો ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે. એ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે, કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહીં હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. એટલે એને ઉદય જ નથી થયો, અસ્ત થઈ ગઈ છે એટલે ઉદય પામેલો અસ્ત થયો એમ નહીં, ઉદય પામી જ નથી, એને અસ્ત થયેલી છે, અનાદિથી એમને અસ્ત થયેલી છે. શાસ્ત્ર વાંચતો હોય ત્યારે અને આત્માની વાતો કરતો હોય ત્યારે, ભિન્ન આત્માની ભેદ જ્ઞાનની વાતો કરતો હોય ત્યારે, જ્ઞાનમય આત્માની વાતો કરતો હોય ત્યારે. કેમ કે એ તો પરિણમનનો સવાલ છે, એ તો પરિણમનનો સવાલ છે. શું એ કોઈ વિચારનો સવાલ નથી, પણ પરિણમનનો સવાલ છે, વેદનનો સવાલ છે. શું સુગાનીજીના પત્રમાં તો કેટલીક વાતો બહુ સરસ છે. એ પ્રેમચંદજી ઉપરનો પત્ર છે, પ્રશ્ન એમણે એવો કર્યો છે કે આત્માનો નિશંક નિર્ણય કરવો હોય તો રટણ અને પુરુષાર્થ વગેરે કેવા હોવા જોઈએ. એટલે રટણ અને પુરુષાર્થ હોવા જોઈએ એમ માનીને એ પુરુષાર્થ કર્યો છે અને પ્રશ્ન કર્યો છે. ખરેખર તો આત્માનો નિર્ણય કઈ રીતે થાય, શું છે નિર્ણય થવામાં, કહે છે કે પોતાના અસ્તિત્વની યથાર્થ સમજણમાં આ બધી વાત, બીજી રીતે અસ્તિત્વ ગ્રહણ થતું નથી. અરૂપી એવું અસ્તિત્વ છે એ માત્ર વેદન ગ્રાહ્ય છે, એ પોતે કહેશે નીચે. અહીંયા સમજ શબ્દ વાપરો છે ને એટલે ચોખવટ કરી છે. શું પ્રમાણ જ્ઞાન કા વિષય નિત્ય વ અનિત્ય અથવા ત્રિકાળી ધ્રુવ વ ક્ષણિક પરિણામ, એ બંને થઈને પરિણામી વસ્તુ એક સાથ મેં હું પ્રમાણમાં બંનેનો હું પણ અનુભવ આવે છે. દ્રવ પર્યાય યુક્ત આખા પદાર્થનો હું પણ અનુભવ આવે છે. શું दोनों प्रकार का अनुभव मतलब द्रव्य पर्याय नो एक ही समय होने पर निशंकता हो जाती है, पछे एने क्या शंका पड़ती नहीं, न तो द्रव्यना विषय में शंका पड़े छे, न तो पर्यायना विषय में एने क्या शंका पड़े छे, पदार्थनु यथार्थ ज्ञान थई गयु, प्रमाण ज्ञान थयु। त्यारे જ્યારે સંસારી જીવને તો કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપ માત્ર પરિણામ કે વેદન કી પ્રસિદ્ધિ હે, સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવને તો પરભાવનું કર્તાપણું પરભાવનું ભોક્તાપણું એટલા પરિણામ માત્રપણે હું એટલો જ હું ને એવડો જ હું, અનુભવને તપાસે એટલે તરત ખબર પડે એવું એને હું પણ પ્રસિદ્ધ છે। એ જ વખતે ત્રિકાળી જે સ્વ અસ્તિત્વ છે એની પ્રસિદ્ધિ એને વેદનમાં નથી, આ વેદનથી પ્રસિદ્ધિ લીધી। જોયું, હવે ફરીને વિચારીએ કે મિથ્યાત્વમાં પરિણામ માત્રમાં હું પણાનું અસ્તિત્વ વેદાય છે એનું નામ મિથ્યા દ્રષ્ટિપણું છે। માત્ર પરિણામમાં પરિણામ જેટલો જ હું વેદનમાં અસ્તિત્વને એટલા જ અસ્તિત્વને વેદનમાં લેવું તે પર્યાય બુદ્ધિ અથવા મિથ્યા દ્રષ્ટિકોણ છે। પર્યાયની અભિલાષા થાય તો કઈ જ્ઞાનીને પર્યાય દ્રષ્ટિ નથી થતી, મોક્ષની અભિલાષામાં ગુણીપણાની ભાવનામાં અસ્તિત્વ વેદે છે ક્યાં એ સવાલ છે। કેવી રીતે મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા કરી છે જોયું કે મિથ્યા દ્રષ્ટિ જીવને જે કરતા ભોગતાના પરિણામ છે એકત્વ ભાવે એટલો ને એવડો જ હું છું એમાં વેદનની પ્રસિદ્ધિ છે, એમાં એને અસ્તિત્વ પકડ્યું છે, વેદ્યું છે। અસ્તિત્વ છે એ વેદવાની ચીજ છે, વિચારવાની ચીજ નથી, વેદવાની ચીજ છે। ઉછી સમય ત્રિકાળરૂપ સ્વ અસ્તિત્વની નહીં તો કહે છે કે ક્યારે સૌનું પરિણમન થાય છે કે પરિણામ મે છે અસ્તિત્વ પણે કી શ્રદ્ધા હટા કર, એ શ્રદ્ધા મટાડીને ત્રિકાળી જ્ઞાનાનંદ આદિ અનંત ગુણો કે દેહાકાર અસંખ્ય પ્રદેશી નિજ પણે મે શ્રદ્ધા કી પર્યાય કા એકાકાર વ્યાપક કરતે હી નિત્યપણે કા નિજ અસ્તિત્વપણે કા પ્રતિ સમય અનુભવ હોતા હે। આ ત્રિકાળીનો અનુભવ એટલે વેદન આવ્યું, શ્રદ્ધાની ભીસ આવી અને વેદન જ્ઞાનમાં આવ્યું, શ્રદ્ધાએ અસ્તિત્વને સ્વીકાર્યું અને વેદન જ્ઞાનમાં આવ્યું, કેમ કે વેદ જ્ઞાનનું કાર્ય છે। શ્રદ્ધા એક હી સમય મે પૂર્ણ ત્રિકાળી કો પકડ કર અભેદ હો જાતી હૈ, અસ્તિત્વ કી સ્થાપના હોતે હી શ્રદ્ધાનું કાર્ય અસ્તિત્વની સ્થાપના કરવાનું છે। મે પરિણામ કે સાથ નહીં પરિણમતા, શું આવ્યું મે પરિણામ કે સાથ નહીં પરિણમતા, પરિણામ કા કરતા પરિણામ હી હૈ, કેટલાય પત્રમાં તો લીધું છે પરિણામ નો કરતા પરિણામ છે, મે તો અપરિણામી વર્તમાન મે હી પરિપૂર્ણ હું, આમ પરિણામ અનુભવ આવે છે, એક સમયના પરિણામથી જુદો પડી જાય છે। એટલે એ તો જેવું પરિણમન છે ને એને જ પોતે પોતાના પરિણમનને વ્યક્ત કરતા જાય છે। આવું જ્ઞાનીનું જ્ઞાનમય ભાવે પરિણમન છે, એ રીતે જ્ઞાનીનું સ્વરૂપ ઓળખવું અને વર્તમાન પરિણમન ઉપરથી અજ્ઞાનીનું સ્વરૂપ તો અવલોકનથી ઓળખવું હોય તો પોતાના વર્તમાન અનુભવ ઉપરથી ઓળખી શકાય એવું છે કે શું છે કે અજ્ઞાનમય છે, કારણ કે સમ્યક પ્રકારે સ્વ પરનો વિવેક નથી, આત્મસન્મુખ થઈને જુદો પીડ્યો નથી, સ્વ પરને જુદો જાણતો નથી, તેથી પોતાને ભિન્ન આત્માની પ્રસિદ્ધિ અત્યંતપણે નાશ પામેલી છે, અત્યંતપણે ભિન્ન આત્માની પ્રસિદ્ધિ જ નથી એવી પોતાની દશા થઈ રહી છે, અથવા આત્મા કેવો છે એ વિષયમાં પોતે પૂરેપૂરો અંધારામાં ઉભો છે। આત્માની પ્રસિદ્ધિ નથી એનો અર્થ શું છે કે અંધારામાં ઉભો છે, કેવો આત્મા છે એ ભગવાન જાણે, પોતાને પ્રસિદ્ધ નથી એટલે પોતે દેખતો નથી એટલે પોતે જાણતો નથી। પોતાનું અજ્ઞાનીનું સ્વરૂપ છે, એટલે ક્યાંય પણ એને જ્યાં સુધી પોતાનો આત્મા પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી એને ગમે તે પ્રકારનું શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ એમાં જ્ઞાની થયાની ભ્રાંતિ થવી જોઈએ નહીં. ભાવાર્થ, જ્ઞાનીને તો સ્વપરનું ભેદ જ્ઞાન થયું છે, તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. જુદા પડી ગયા છે, સ્વ અને પર જુદા પડી ગયા છે, એટલે જે પરિણમન એમનું થાય છે એમાં જ્ઞાનમય પણું છે. ક્યાંય પણ એ ભૂલ ખાતા નથી. સ્વપ્નમાં પણ એમને આત્મા રાગ વાળો જણાતો નથી, કેમ કે અનુભવ ચાલુ છે. રાગ થી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ ચાલુ છે, માટે એમને ક્યારે પણ એમ જણાતું નથી. પોતાપણું એમાં ભાસે નહી લાગે એને, આપણે છોડી દીધું છે. આપણે દસ્તાવેજ કરીને પૈસા ગણી લીધા છે, હવે એ પોતાપણે દેખાતો નથી. ચીજ એની જ છે, પેલા પોતાપણે દેખાતી હતી, હવે પોતાપણે નથી દેખાતી. બસ આ ફેર પડી ગયો, માલિકી છૂટી ગઈ, જ્ઞાની ને માલિકી છૂટી ગઈ છે, એટલે ક્યાંય એને પોતાપણું થતું નથી. એ પોતા ઓલા વાત કરે કે અમારું મકાન હતું તો પણ એમાં એ વખતે અમારા પોતાનો ભાવ થાય નહીં. જો ભાષા કઈક ને ભાવ કઈક છે કે નહીં, અનુભવ ગોચર. એમ જ્ઞાનીને જ્ઞાનમય ભાવનું કર્તાપણું છે, અને અજ્ઞાનીને સ્વપરનું ભેદ જ્ઞાન નથી, તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. અને એ તો તન્મય થઈને એકાકાર થઈને રાગાદી સાથે પરિણમે છે. એ ભિન્ન આત્માની વાત સાથે એને કઈ ખરેખર પરિણમનને લેવા દેવા નથી. પરિણમન તો પરિણમન છે, એ તો ભિન્ન પડેલું જ રહે છે. અભિન્ન હોય એને અભિન્ન રહે છે. એની સાથે ભાષાને સાથે કોઈ તકરાર કરવાની જરૂર રહેતી નથી. 126 છે. હવે એવા પરિણામથી શું થાય છે તે કહે છે કે જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે. બંધાય કર્મને કરતો નથી, કર્મને કરતો નથી એટલે કર્મને બાંધતો નથી, અને જ્ઞાની અજ્ઞાની ગમે તે કરે તો પણ એ કર્મને બાંધી રહ્યો છે. બધા સર્વ સાથે કર્મનું બંધન એને ચાલુ છે અજ્ઞાન ભાવપૂર્વક. પછી તે ગમે તે ક્રિયા કરતો હોય તો પણ ઉત્કૃષ્ટ શુભ માં પણ એ કર્મ ને બાંધે છે, તો પછી બીજું તો કઈ એની પાસે શુદ્ધ પરિણમન તો છે નહીં, અબંધ પરિણામ તો છે નહીં. બધા પરિણામ સંબંધ પરિણામ છે, અબંધ નહીં પણ સંબંધ પરિણામ છે, બંધ સાથેના જ પરિણામ છે. નિરંતર એ કર્મને બાંધે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય ભાવ છે, તેથી જ્ઞાની કર્મને કરતા નથી, જ્ઞાની કર્મને બાંધતા નથી. ક્યારે? નિરંતર પણ એ કર્મ ને બાંધતા નથી. આવી દશા જ્ઞાન દશા એ આવી દશા હોય તો એવી દશા પ્રાપ્ત કરવાની લાલચ કોને ન થાય, એ જ્ઞાન દશા ની અભિલાષા સમજે તો થયા વિના. ખરેખર તો જ્ઞાન વેદન પણ આત્મા પ્રત્યક્ષ જ છે. જો આત્મા ના જ્ઞાન વેદન ને વેદવામાં આવે તો ભગવાન આત્મા પ્રત્યક્ષ જ છે, ક્યાંય પરોક્ષ નથી. પણ આ જીવ એ ભગવાન આત્મા નો અનાદર કરીને, પવિત્ર સ્વભાવ નો અનાદર કરીને, અપવિત્ર એવા મેલા પરિણામ નો આદર કરીને એમાં તન્મય થઈ જાય છે. કેવડો મોટો અપરાધ! સિદ્ધ ભગવાન નો અનાદર, નિજ સિદ્ધ ભગવાન નો અનાદર અને મલિન કીચડ વાળા પરિણામ નો આદર. આદર એટલો કે તન્મય થઈ જાય એટલો બધો. પછી એનું ફળ ક્યાંથી સારું આવે? એનું ફળ દુઃખ ન આવે તો શું થાય? એનું ફળ કઈ પછી સુખ હોય શકે નહીં. આ તો નિરાકુળ છે. જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન માં તો કસાય નો ત્રણેય કાળે અભાવ હોવાથી નિરાકુળ શાંત વેદન છે. અને ભગવાન આત્મા પણ અનંત શાંતિ થી સમૃદ્ધ ભરેલો છે. અને છતાં પણ અવિવેક ને લઈને આ જીવ અશાંત પરિણામ માં રાચે છે. ઠીક અપૂર્ણિત પરિણામ માં જાય છે. દોડી દોડી ને ધસી ધસી ને જાય છે. રાજી થાય પણ આવું બેભાનપણું છે. એ બેભાનપણું મટાડવા માટે મહાન આચાર્યો એ આ સમય સારા ની આગમ ની રચના કરી છે. હું તો ક્ષણે ક્ષણે અંદર માં લીન થવા વાળા હતા. ભગવાન અમૃતચંદ્રાચાર્ય ક્ષણે ક્ષણે અંદર માં આત્મામાં લીન થવા વાળા હતા. એમણે આટલા વિસ્તાર વાળા ગ્રંથો લખવાનો પરિશ્રમ કર્યો. પરિશ્રમ થયો એમનો કે જેનાથી એના નિમિત્તે બીજાને જ્ઞાન પ્રગટી જાય, ગુરુદેવ ને પ્રગટી ગયું બને એના નિમિત્તે. એવી વાણી કેમ કે અનુભવમાં કલમ ને બોલી બોલી ને લખ્યું છે. એનો આવી વાણી રહી ગઈ હોય, આવા નિકૃષ્ટ કાળમાં આવી વાણી રહી ગઈ હોય તો એનો પરમ આદર કરીને એનો લાભ ઉઠાવી લેવો. આખી વાતને એ જ રીતે ઉલટાવીને રજૂ કરે છે. એ શું કરે છે? અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહીં હોવાને લીધે, ઓલામાં જે છેલ્લું હતું એ પેલું લીધું, ભિન્નાત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી અજ્ઞાનમય ભાવ જ હોય છે. જે છેલ્લું લીધું હતું અહીંયા એ જ વાત કરી લીધી આમાં 127માં સ્તંભ. અને એમ હોવાથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે વિશેષ વાત કરે છે. હવે કેમ કે અજ્ઞાની ને જ્ઞાની કરવો છે ને, શું થઈ રહ્યું છે એને? કે વિવેક નથી ભિન્નપણાનો એટલે શું થઈ રહ્યું છે? એ તો વિવેક નથી નાસ્તિ થઈ. અસ્તિત્વમાં શું થઈ રહ્યું છે? કે સ્વપરના એકત્વપણાનો અભ્યાસ થઈ રહ્યો છે. અભ્યાસ એટલે એકમાં બીજાની ભ્રાંતિ, પરમાં સ્વપણાની ભ્રાંતિ. આ શરીર મારું, મકાન મારું, કુટુંબ પરિવાર ના સભ્યો મારા, એવો જે અભ્યાસ થઈ રહ્યો છે પરમા સ્વપણા નો અભ્યાસ ને લીધે. જ્ઞાન માત્ર એવા પોતા માંથી, શું શબ્દ લીધો? આ મંત્ર છે સમયસાર નો. આખા સમયસાર નો આ શબ્દ છે, એ મંત્ર છે. ઓળખાણ ની ચર્ચા મેં એ વાત લીધી છે. લક્ષણ લક્ષણ ની ચર્ચા કરી ને, જ્ઞાન માત્ર સ્વસંવેદનાત સિદ્ધિ. જ્ઞાન માત્ર ની સ્વસંવેદન થી સિદ્ધિ છે, પ્રસિદ્ધિ છે અથવા પ્રાપ્તિ છે. ક્યાં જ્ઞાન માત્ર શબ્દ લીધો છે? કેટલા સેંકડો જગ્યાએ આ શબ્દ નો પ્રયોગ છે. જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર. એક શબ્દમાં આખો સમયસાર છે અથવા આનંદ આગમ ભરેલા છે. નાની ના એક વચનમાં નહીં, એક શબ્દમાં આનંદ આગમ ભરેલા છે. ગુરુદેવ રાત્રિ ચર્ચામાં વાત કરી, મુકાઉદેવ ને યાદ કરીને રાત્રિ ચર્ચામાં કહ્યું કે જ્ઞાની ના એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. હો આ વાત જ્ઞાની ના સ્વરૂપને ઓળખે એને માન્ય થાય, ન ઓળખે એને માન્ય થાય એવી વાત છે. કેમ કે કેટલાક જ્ઞાની તો કઈ હેમતતા જ નથી, એવું લાગે હું ઘણો જ ઓછો હોય કે જાણે કઈ હેમતતા જ નથી, એ બધું સમજીને બેઠા છે. એના એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. સબ આગમ ભેદ સો ઉરબ છે, એના હૃદયમાં બધા આગમ ભેદ પ્રભેદ બધા કેવળ જ્ઞાનની લબ્ધિ લઈને બેસી ગયા છે. એનેથી કે જ્ઞાન માત્ર એવા પોતામાંથી ભ્રષ્ટ નથી થયા જ્ઞાની ને, આયા ભ્રષ્ટ થઈ ગયો. શું તો જ્ઞાની સ્વ પરના એકત્વના અભ્યાસ ને લીધે જ્ઞાન માત્ર એવા પોતામાંથી ભ્રષ્ટ થયેલો, જ્ઞાન માત્ર એવું આત્મ સ્વરૂપ છે, જ્ઞાન માત્ર બધું આખો આત્મા લઈ લીધો, કઈ બાકી રહ્યો નહીં. ત્યાં વેદન લીધું, પાછું જ્ઞાન માત્ર માં શું લીધું, વેદન લીધું છે, જાણવું નથી લીધું, વેદવું લીધું છે. કેમ કે ઓળખાણ ત્યાંથી થાય છે, ઓળખાણ જાણવાથી થતી નથી. કેમ કે જાણવામાં તો અત્યારે મિથ્યાત્મક દશામાં વૈભાવિક પર્યાય રહેલી છે, ઓલી સ્વાભાવિક પર્યાય છે. એક પર્યાયના બે પડખા છે, પર્યાય બે નથી પણ એક પર્યાયના બે પડખા છે. શું કે છે કે અજ્ઞાનમય ભાવ કેવી રીતે છે, એને સ્વ પરના વિવેક નો અભાવ છે, સ્વ પરના એકત્વ નો અધ્યાસ છે, અને એ અધ્યાસ ને કારણે જ્ઞાન માત્ર એવો હું એ પરિણમન શૂન્ય છે. એ પ્રકારનું પરિણમન એનામાં બિલકુલ નથી કે જે પરિણમન થી એને જ્ઞાનમય પણ હોવું જોઈએ, એ પરિણમન નો ત્યાં અભાવ છે. અને એને લઈને તે રાગ દ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે, શું આખો પરિગ્રહ જ્ઞાની ને લીધો છે, જેને અહંકાર પ્રવર્ત્યો છે. અહંકાર એટલે અભિમાન એમ નહી, રાગ દ્વેષમાં પોતાપણાનો ભાવ થવો તેને અહંકાર કહેવામાં અહીંયા આવે છે. અહંપણું, અહંકાર એટલે અહીંયા અહંપણું, પોતાપણાનો ભાવ પ્રવર્ત્યો છે એવો પોતે. આ હું ખરેખર રાગી છું અને દ્વેષી છું એમ અનુભવતો, એમ માનતો થતો તે રાગી દ્વેષી થાય છે. રાગમાં તન્મય થઈ ગયો હું, આખો આત્મા જ રાગી, આખો આત્મા જ દ્વેષી એમ અનુભવ કરતો થતો માન્યતા કરે છે, અનુભવ પૂર્વક વેદન પૂર્વક ની માન્યતા કરે છે. તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ દ્વેષ રૂપે કરતો થકો કર્મને બાંધે છે. આમ કર્મ બંધન એને સતત ચાલુ રહે છે. વિસ્તારથી કાલે અજ્ઞાની